સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પપ્પાજી મહારાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય. કલુભાઈ ભાગ બે. શ્રીહરિને તેર તેર નિર્જળ ઉપવાસ થયા. એકવાર મધરાતે શ્રીહરિએ જલેબી જ ખાવા માંગી. આમ તો શ્રીહરિ જે કંઈ માંગે તે હાજર કરવા હીરાભાઈ કટિબદ્ધ રહેતા, પણ શ્રીહરિ કંઈ માંગતા જ નહીં. આજે જમવાનું માંગ્યું પણ સૌને ચિંતામાં મૂકી દીધા. મુક્તાનંદ સ્વામી અને હીરાભાઈ બંને ગુસપુસ કરતા રહ્યા, એમ કે અત્યારે જલેબી ક્યાંથી મળે, કેમ કરીશું. શ્રીહરિએ એકદમ તાળ પાડીને કહ્યું, ભુજની બજારમાં જોઈએ એટલી જલેબી મળે છે અને મને પાછળ જલેબી માટે ના પાડો છો. શ્રીહરિને કેમ કરી સમજાવવા કે આ નાનકડું જાળિયા ગામ છે, ભુજ તો કેટલાય ગાંવ દૂર રહ્યું. બધાને સુનમુન જોઈ શ્રીહરિ કહે, જલેબી ન આવે ત્યાં સુધી જવનો પોંક લેશું. ભગુજીથી બોલાઈ ગયું, પ્રભુ આસો મહિનામાં જવ ક્યાંથી હોય. ફરી શ્રીહરિ ધગેલ ત્રાંબા જેવી લાલ ઘૂમ આંખો કરી કહેવા લાગ્યા, આવડું મોટું પૃથ્વીનું પડ છે, લાખો મણ જવ પાકે છે ને અમારે મુઠ્ઠી જવ જોઈએ છે તેમાં ના પાડો છો. હવે સૌએ વિચાર્યું કે શ્રીહરિ જે માંગે એની ના ન પાડવી. હીરા ઠક્કરે મધ્યરાત્રિએ પોતાની સ્ત્રીને પુરુષના વસ્ત્રમાં તૈયાર કર્યા. બંને ભાયાવદર પહોંચ્યા. ત્યાંના દરબાર ઝૂણાભાઈને જગાડ્યા ને કહ્યું, ઝૂણાભાઈ, મહારાજને ગરમ ગરમ જલેબી ખાવાની ઈચ્છા થઈ છે, તો કેમ કરીશું. ઝૂણાભાઈ કહે, અત્યારે જલેબી ન મળે તેમ છતાં કંદોઈ પાસે જઈએ. ત્રણેય કંદોઈ પાસે ગયા. કંદોઈને જગાડીને દરબારે પૂછ્યું, તાજી જલેબી મળશે, ભગવાનને જમવી છે. કંદોઈ કહે, આથો નાખેલો છે તે હવે તૈયાર થઈ ગયો છે, ભગવાન જમતા હોય તો મારા એવા ભાગ્ય ક્યાંથી. તેણે ઝટપટ જલેબી તૈયાર કરી દીધી. આ બાજુ બાજરાનો પોંક તૈયાર કરી ભગુજીએ કહ્યું કે જવનો પોંક આવી ગયો છે. શ્રીહરિ રાજીપે જલેબીને પોંક જમવા લાગ્યા. જમતા જાય ને ભગુજીને કહેતા જાય, ભગુજી તું મને જગાડતો રહેજે, જમતા જમતા અમે ઊંઘી જઈશું તો પાછા દેહમાં નહીં આવીએ. આ સાંભળીને તો બાઈ ભાઈ બધા રડવા લાગ્યા. પણ આનંદ એ હતો કે તેર તેર દિવસના ઉપવાસ પછી શ્રીહરિએ જવ ને જલેબી અંગીકાર કર્યા. શ્રીહરિ જે કંઈ ચરિત્ર કરતા તે સભાનપણે કરતા. શ્રેષ્ઠ અદાકાર જેમ હુબહુ પાત્ર ભજવે તેમ પોતાનો પ્રભાવ સેજ પણ જણાવવા દેતા નહીં. અમુક વાર તો એવી આજ્ઞા કરે કે પાળવી કઠણ પડે. એ વખતે શ્રીહરિ કહેતા કે તમે અમારું માનતા નથી તેથી તમારો મોક્ષ નહીં થાય, જમપુરીમાં જશો. સંતો ભક્તો હાથ જોડી નતમસ્તક થઈ સાંભળી રહેતા. પોતાને વિશે અનન્ય ભાવ રાખનાર ભક્ત પર કેવળ કરુણાએ કરીને તન પડી જાય એવી માંદગીમાં પણ પોતે તન રાખ્યું. રસોઈ જમ્યા તેથી તાવ ઓછો થયો. હવે ધીમે ધીમે તાવ જશે એવી શ્રદ્ધા સૌને બેઠી. ધીરે ધીરે નિદ્રા ગ્રહણ કરી. પંદરમે દિવસે તાવ બિલકુલ ન આવ્યો. છેલ્લા બે દિવસથી થોડું થોડું અન્ન ઉદરમાં પડતું તેથી શક્તિનો સંચાર થવા લાગ્યો. પણ શરીર તો નંખાઈ ગયું હતું. એકવાર શ્રીહરિએ હીરાભાઈ અને ભગુજી વગેરેને કહ્યું, અમારે સ્નાન કરવા છે, તે જળનો પ્રવાહ વેણુ નદીમાં ભળી જાય તેટલા જળથી અમારે સ્નાન કરવા છે તો જ અમારો તાવ જશે. શ્રીહરિની વાત સાંભળીને હીરાભાઈએ કહ્યું, મહારાજ અહીંના સત્સંગી બહેનો ખૂબ જ શ્રદ્ધાવાળા છે તેથી તમે કહેશો તેટલું જળ અહીં પહોંચાડશે, માટે આપ કહો તે સ્થળે આપને માટે સ્નાનની વ્યવસ્થા કરું. શ્રીહરિ કહે, તમારા ઘરની પાછળ જે વાળો છે તેમાં સ્નાન કરવા બેસાય તેવી વ્યવસ્થા કરો, ત્યાં બેસીને હું સ્નાન કરીશ. આજ તો બધા દિવસનું સાટું વાળવું છે, સો બેડા જળથી નહાવું છે, પાણીનો રેલો ઠેઠ વેણુ નદીમાં પહોંચવો જોઈએ. બધાને થયું, આ વળી નવી આફત આવી, માંડ તાવ હટ્યો છે ને સો બેડા જળ શરીર પર ઢોળશે તો હાડમાં કફ ભરાઈ જશે. પરંતુ શ્રીહરિની રુચિ હતી તેથી કોઈ કંઈ બોલ્યું નહીં. મહિલા ભક્તો વેણુ નદીમાં બેડે બેડે પાણી લાવવા માંડ્યા. એક બે ત્રણ એમ કરતાં દસ બેડા પાણી હરીના શરીર પર પડ્યું. હીરાભાઈએ કળ વાપરી ખાટલા નીચે વાસણ મૂકી શ્રી હરિનું સ્નાનનું જળ ઝીલી લીધું. એ પાત્ર લઈ એક હરિભક્તને વેણુ નદી તરફ દોડાવ્યો. ત્યાં શ્રીહરિ બોલ્યા, વેણુમાં રેલો પહોંચ્યો કે નહીં? ભગુજી કહે, પહોંચી ગયો મહારાજ. એમ તો હવે અમે સાજા થઈ ગયા. સ્નાન ક્રિયા વિરમી. બ્રહ્મચારીએ શ્રીહરિનું શરીર હળવા હાથે લૂછ્યું, કોરા સફેદ વસ્ત્ર પહેરાવ્યા. થોડી રાબ અંગીકાર કરી શ્રીહરિ પોઢી ગયા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પપ્પાજી મહારાજની જય. મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય. જય જય.